નમસ્કાર અને જ્ઞાન ગોષ્ઠિમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા ભારતીય લેખકની વાત કરવાના છીએ જેમણે અંગ્રેજીમાં લખીને ભારતની અને ખાસ તો દક્ષિણ ભારતની એક આગવી છબી ઊભી કરી.
હા, અને એમનું નામ પડતા જ એક કાલ્પનિક નગર યાદ આવે, માલગુડી. આપણે વાત કરી રહ્યા છીએ આર કે નારાયણની.
બરાબર. આર કે નારાયણ એટલે કે રાસીપુરમ કૃષ્ણસ્વામી અય્યર નારાયણ સ્વામી. એમનો જીવનકાળ પણ ઘણો લાંબો રહ્યો નહીં, 1906થી છેક 2001 સુધી.
હા, અને આ સમયગાળામાં ભારતે કેટલા મોટા ફેરફારો જોયા. સંસ્થાનવાદનો અંત આવ્યો, દેશ આઝાદ થયો, ભાગલા પડ્યા, એક નવા રાષ્ટ્રનું ઘડતર થયું. આ બધું જ એમ કે એમના લખાણમાં ક્યાંક ને ક્યાંક ઝીલાયેલું જોવા મળે છે.
પણ એમ સીધી રીતે નહીં, બરાબર? કોઈ રાજકીય ભાષ્ય કે એવું બધું નહીં?
ના ના, બિલકુલ નહીં. એમની ખૂબી જે હતી કે તેઓ માલગુડીના સામાન્ય લોકો, કોઈ શિક્ષક હોય, કોઈ ક્લાર્ક હોય, કોઈ નાનો વ્યાપારી હોય, એમના રોજિંદા જીવન, એમના નાના સુખ દુઃખ, એમની આશાઓ નિરાશાઓ દ્વારા આ મોટા ફેરફારોની અસર બતાવતા હતા.
એટલે વાર્તા માણસની રહેતી હતી, પણ એનો સંદર્ભ બદલાતા સમયનો રહેતો. આ જ એમની ખાસિયત ગણાય ને.
ચોક્કસ. અને આ સમજવા માટે આપણે એ સમય જોવો પડે જેમાં એમણે લખવાનું શરૂ કર્યું, એટલે કે 1930 અને પછીનો દાયકો. એ ભારતમાં, ખબર છે, એક પ્રકારના પુનર્જાગરણનો સમય હતો.
સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની પણ વાતો ચાલતી હતી.
હા, અને સાથે સાથે એ પણ ચર્ચા હતી કે ભારતીય લેખકોએ અંગ્રેજીમાં લખવું કે નહીં, અને જો લખવું તો કેવી રીતે લખવું, એની ઓળખ શું હોવી જોઈએ.
તો એ સમયે બીજા કોણ કોણ હતા આ ક્ષેત્રમાં? નારાયણ એકલા તો નહોતા?
ના, એમને ઘણીવાર મુલકરાજ આનંદ અને રાજા રાવ સાથે એક ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય ભારતીય અંગ્રેજી નવલકથાના એમ કહી શકાય કે પાયોનિયર્સ હતા.
પણ એમની શૈલીઓ તો અલગ હશે ને?
હા, ખૂબ જ અલગ. મુલકરાજ આનંદ, એમનું ધ્યાન સામાજિક યથાર્થવાદ પર, શોષિત વર્ગના ચિત્રણ પર વધુ હતું, ઉદાહરણ તરીકે કુલી કે અનટચેબલ.
અને રાજારાવ?
રાજારાવનું લેખન વધુ દાર્શનિક, તત્વજ્ઞાન અને ભારતીય આધ્યાત્મિક પરંપરામાં ઊંડું ઉતરતું હતું. એમની કાંથાપુરા કે ધ સર્પન્ટ એન્ડ ધ રોપ જેવી કૃતિઓ.
તો નારાયણ આ બંનેથી કઈ રીતે જુદા પડ્યા?
નારાયણે આ બંનેથી એકદમ અલગ રસ્તો લીધો. એમની શૈલી એટલે સહજ સરળ લાગે, પણ એમાં એક પ્રકારનો હળવો વ્યંગ, માનવીય સંબંધોની બારીકીઓ અને રોજિંદા જીવનની જે રમૂજ હોય ને, એના પર એમનું ધ્યાન કેન્દ્રિત હતું.
એટલે મોટી ઐતિહાસિક ઘટનાઓ સીધી ના આવે, પણ એની અસર કદાચ પાત્રોની વાતચીતમાં કે જીવનમાં દેખાય, જેમ કે ચોખાના ભાવ વધી ગયા હોય એવી વાત.
બરાબર, એવું જ. દાખલા તરીકે એમની નવલકથા છે વેઇટિંગ ફોર ધ મહાત્મા. એમાં ગાંધીજી અને સ્વતંત્ર ચળવળ બેકગ્રાઉન્ડમાં છે, પણ મુખ્ય વાર્તા તો એ ચળવળ સાથે જોડાયેલા સામાન્ય યુવક યુવતીના પ્રેમ અને એમના જીવનમાં આવતા પરિવર્તનની છે.
અને આ શૈલીને વૈશ્વિક ઓળખ અપાવવામાં પેલો અંગ્રેજ લેખક ગ્રેહામ ગ્રીનનો મોટો હાથ હતો, ખરું ને?
ઓહો, ખૂબ જ મોટો. ગ્રેહામ ગ્રીન એમના માટે માર્ગદર્શક જેવા હતા, અને એમની પહેલી જ નવલકથા સ્વામી એન્ડ ફ્રેન્ડ્સને પ્રકાશિત કરાવવામાં એમનો સિંહ ફાળો હતો. એના વગર તો કદાચ નારાયણની કારકિર્દી જુદી જ હોત.
એ કિસ્સો તો બહુ જ રસપ્રદ છે, પણ એના પર આવીએ એ પહેલા નારાયણની ભાષા વિશે વાત કરીએ. અંગ્રેજી જેવી પરદેશી ભાષામાં ભારતીય સંવેદના, ભારતીય લય આટલી સહજતાથી લાવવી, એ જ એક સિદ્ધિ કહેવાય.
નિશંકપણે એમણે અંગ્રેજીને જાણે આપણું બનાવી દીધું. કોઈ જાતનો દેખાડો નહીં, કોઈ પશ્ચિમી પ્રભાવ બતાવવાનો પ્રયાસ નહીં. એમની ભાષા સરળ, સ્પષ્ટ પણ ભાવાવહી. ગ્રેહામ ગ્રીને કહ્યું હતું ને, પ્યોર એન્ડ લિમ્પિડ, શુદ્ધ અને નિર્મળ. એ ખરેખર સાચું વર્ણન છે.
ચાલો હવે થોડું એમના જીવન વિશે જાણીએ. જન્મ મદ્રાસમાં, તમિળ બ્રાહ્મણ પરિવારમાં, પણ એમનો ઉછેર શરૂઆતમાં નાનીમા પાસે થયો હતો, બરાબર?
હા, એમના પિતાજી શાળાના હેડમાસ્ટર હતા, એટલે એમની બદલીઓ થતી રહેતી, એટલે નારાયણ નાના હતા ત્યારે એમના નાની પાસે મદ્રાસમાં રહ્યા. અને ઘરનું વાતાવરણ, નાની જે વાર્તાઓ કહેતા, આંગણામાં જે મોર ને વાંદરા રમતા, આ બધાની એમના ઉપર ઊંડી અસર પડી.
કદાચ માલગુડીના જે પાત્રો અને વાતાવરણ છે, એના બીજ ત્યાં રોપાયા હશે.
હા, એવું કહી શકાય. એમની કલ્પના શક્તિને ત્યાં પોષણ મળ્યું. પછી ભણવા માટે મૈસૂર ગયા.
ભણવામાં કેવા હતા? તેજસ્વી હતા?
ના, રસપ્રદ વાત એ છે કે ભણવામાં સાધારણ હતા. મૈસૂરની મહારાજા કોલેજમાંથી બીએ થયા, પણ યુનિવર્સિટી એન્ટ્રન્સ એક્ઝામમાં એકવાર ફેલ પણ થયા હતા.
ઓહ.
હા, અને પછીથી એમણે એ વખતની સંસ્થાનવાદી શિક્ષણ પદ્ધતિની થોડી મજાક પણ ઉડાવી છે, પોતાના લખાણોમાં. ભણવાનું પૂરું થયું પછી શિક્ષક તરીકે કે ક્લાર્ક તરીકે નોકરી કરવાના પ્રયત્નો કર્યા, પણ એમાં ફાવ્યા નહીં.
અને કદાચ એ સારું જ થયું સાહિત્ય જગત માટે તો, કારણ કે પછી એમણે નક્કી કર્યું કે હવે તો ફૂલ ટાઈમ લખવું જ છે.
હા, અને એ જમાનામાં આવો નિર્ણય લેવો એટલે આર્થિક રીતે બહુ મોટું જોખમ લેવા બરાબર હતું.
બહુ હિંમતનું કામ કહેવાય.
ચોક્કસ. શરૂઆતમાં ધ હિન્દુ જેવા છાપાઓ માટે નાના લેખો સ્કેચ લખીને થોડી આવક મેળવતા, અને પછી આવી એમની પહેલી નવલકથા સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ,
જે અનેક પ્રકાશકોએ રિજેક્ટ કરી દીધી હતી.
હા, એટલી બધી વાર રિજેક્ટ થઈ કે નારાયણ એટલા નિરાશ થઈ ગયા કે એમણે ઓક્સફર્ડમાં ભણતા એમના એક મિત્ર પૂર્ણાને લખ્યું કે આ હસ્તપ્રતને સળગાવી દેજે.
બાપરે.
પણ એ મિત્રે એવું ના કર્યું.
ના, સદનસીબે.
એ મિત્રએ હસ્તપ્રત ગ્રેહામ ગ્રીનને બતાવી. ગ્રીનને એટલી ગમી ગઈ કે એમણે પોતે પ્રકાશક શોધવામાં મદદ કરી, અને છેવટે 1935માં એ પ્રકાશિત થઈ.
આ તો ખરેખર નસીબનો ખેલ કહેવાય. આ ઘટનાએ જ એમની લેખન કારકિર્દી પાટા પર ચડાવી દીધી.
બિલકુલ. અને અંગત જીવનમાં પણ લગભગ એ જ અરસામાં 1933-34માં એમણે રાજમ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા. જ્યોતિષીઓએ ના પાડી હતી, કુંડળી મેળ નહોતી ખાતી, છતાં એમણે લગ્ન કર્યા.
પણ એ લગ્ન જીવન લાંબુ ના ચાલ્યું ને?
ના, દુર્ભાગ્ય. 1939માં લગ્નના માત્ર 5-6 વર્ષમાં જ રાજમનું ટાઇફોઇડમાં અવસાન થયું. નારાયણ માટે આ બહુ મોટો આઘાત હતો.
એની અસર એમના લખાણ પર પણ પડી હશે ને?
ખૂબ ઊંડી અસર પડી. આ દુઃખ અને એકલતાના અનુભવમાંથી જ એમની એક શ્રેષ્ઠ અને સૌથી સંવેદનશીલ નવલકથા જન્મી, ધ ઇંગ્લિશ ટીચર, જે 1945માં પ્રકાશિત થઈ. એમાં શોક, પ્રેમ, ખોટ અને એક પ્રકારની આધ્યાત્મિક શોધનું જે નિરૂપણ છે એ ખૂબ જ આત્મકથાત્મક લાગે છે.
પછી એમણે એકલા હાથે એમની દીકરી હેમાનો ઉછેર કર્યો.
હા, અને મૈસૂરમાં જ સ્થાયી થયા. ત્યાં રહીને ખૂબ જ શિસ્તબદ્ધ રીતે પોતાનું લેખન કાર્ય ચાલુ રાખ્યું અને માલગુડીની દુનિયાને વધુને વધુ વિસ્તારતા ગયા.
તો સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ પછી એમની મુખ્ય કૃતિઓ કઈ કઈ ગણાય? પેલી ત્રિકથાની વાત આપણે કરી.
હા, સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ પછી ધ બેચલર ઓફ આર્ટ્સ 1937 આવી, જે યુવાનીની દ્વિધાઓ, પ્રેમમાં નિરાશા અને ઓળખની શોધની વાત કરે છે. અને પછી ધ ઇંગ્લિશ ટીચર 1945, જે પરિપક્વ પ્રેમ, દુઃખ અને આધ્યાત્મિક અનુભવોની વાત કરે છે. આ ત્રણેય મળીને જાણે જીવનના અલગ અલગ તબક્કાનું ચિત્ર પૂરું પાડે છે.
આ સિવાય ધ ડાર્ક રૂમ 1938 પણ હતી, જેમાં સ્ત્રીના દ્રષ્ટિકોણથી લગ્ન જીવનની વાત હતી, જે એ સમય માટે થોડી અલગ હતી.
બરાબર. અને પછી એમની મધ્ય કારકિર્દીની કૃતિઓ પણ એટલી જ મહત્વની છે, જેમ કે મિસ્ટર સંપત 1949, જેમાં પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ જગત પર થોડો કટાક્ષ છે.
અને પેલી ધ ફાઇનાન્શિયલ એક્સપર્ટ 1952, એનું પાત્ર માર્ગૈયા તો ખૂબ જાણીતું થયું.
હા, માર્ગૈયા પૈસા કમાવાની લાલસા અને મહત્વાકાંક્ષાનું એક અદ્ભુત કરુણ રમૂજી ચિત્રણ, નારાયણની પાત્ર સર્જનની શક્તિ એમાં દેખાઈ આવે છે.
અને પછી 1958માં આવી એમની સૌથી પ્રખ્યાત કૃતિ ધ ગાઈડ. આણે તો એમને દુનિયાભરમાં ઓળખ અપાવી.
ચોક્કસ. ધ ગાઈડ એમની માસ્ટરપીસ ગણાય છે. એની વાર્તા રાજુ નામના ટૂર ગાઈડની, જે સંજોગો વશાત એક અનિચ્છનીય સંત બની જાય છે, એ ખરેખર અસાધારણ છે.
એની કથા કહેવાની રીત પણ અલગ હતી ને? ભૂતકાળ અને વર્તમાન વારા ફરતી આવે.
હા, એની નેરેટિવ ટેકનિક ખૂબ જટિલ અને પ્રભાવશાળી છે, અને એમાં વિષયો પણ કેટલા ગહન છે. પ્રામાણિકતા, છેતરપિંડી, શ્રદ્ધા, ભ્રમ, મુક્તિ. આ માત્ર ધર્મ કે આસ્થાની વાત નથી, પણ વ્યક્તિની ઓળખ કેવી રીતે બને છે, સમાજ એને કેવી રીતે જુએ છે, એની પણ વાત છે.
ધ ગાઈડ પછી પણ એમનું લેખન ચાલુ રહ્યું. ધ મેન ઇટર ઓફ માલગુડી, ધ વેન્ડર ઓફ સ્વીટ્સ.
હા, ધ મેન ઇટર ઓફ માલગુડી 1961માં વાસુ નામના એક ટેક્સીડર્મિસ્ટનું પાત્ર છે, જે ભૌતિકવાદ અને બીજા પર હાવી થવાની વૃત્તિનું પ્રતીક છે. ધ વેન્ડર ઓફ સ્વીટ્સ 1967માં પેઢીઓ વચ્ચેના સંઘર્ષની વાત છે. એમણે સતત લખવાનું ચાલુ રાખ્યું. ધ પેઇન્ટર ઓફ સાયન્સ, અ ટાઈગર ફોર માલગુડી, ટોકેટિવ મેન, લગભગ એમના અંત સુધી.
અને નવલકથાઓ ઉપરાંત એમની ટૂંકી વાર્તાઓનું શું? માલગુડી ડેઝ તો ખૂબ જ લોકપ્રિય થયું.
બિલકુલ. ટૂંકી વાર્તાના કસબી તરીકે પણ નારાયણ એટલા જ મહાન હતા. થોડા પાનામાં આખું જીવન, પાત્રનું મનોજગત, પરિસ્થિતિની વક્રતા, બધું જ ઉજાગર કરી દે. માલગુડી ડેઝ એ એમના આ કૌશલ્યનો શ્રેષ્ઠ નમૂનો છે. એમાં માલગુડીના કેટલાય યાદગાર પાત્રો મળે છે.
આટલું બધું અને આવું ઉત્તમ સાહિત્ય સર્જન કર્યું તો એમને પુરસ્કારો અને સન્માનો પણ મળ્યા જ હશે.
હા, મળ્યા જ ને. ધ ગાઈડ માટે 1958માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો, જે ભારતીય સાહિત્ય માટે બહુ મોટો પુરસ્કાર ગણાય.
અને રાષ્ટ્રીય સ્તરે
ભારત સરકારે એમને પદ્મભૂષણ 1964 અને પછીથી પદ્મવિભૂષણ 2000થી પણ સન્માનિત કર્યા.
આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ મળી હતી ને.
હા, યુકેની રોયલ સોસાયટી ઓફ લિટરેચરે એમને એસી બેન્સન મેડલ આપ્યો હતો. અમેરિકન એકેડેમી ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સના માનદ સભ્ય બન્યા. લીડ્સ યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી જેવી ઘણી યુનિવર્સિટીઓએ એમને માનદ ડોક્ટરેટની પદવી આપી અને 1989માં એમને રાજ્યસભાના સભ્ય તરીકે પણ નોમિનેટ કરવામાં આવ્યા હતા.
પણ એક મોટો પુરસ્કાર, નોબેલ પુરસ્કાર, એમને ના મળ્યો. એની ચર્ચા ઘણી વાર થાય છે.
હા, એમને નોબેલ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા પણ મળ્યો નહીં. એ ભારતીય સાહિત્ય માટે એક કાયમી ચર્ચાનો વિષય રહ્યો. પણ પુરસ્કારોથી પર જઈને જોઈએ તો એમનું સાચું યોગદાન શું છે?
મને લાગે છે સૌથી પહેલું તો માલગુડી પોતે જ.
બરાબર કહ્યું. માલગુડીનું સર્જન એ એમનું સૌથી મોટું અને સ્થાયી યોગદાન છે. એ માત્ર એક કાલ્પનિક જગ્યા નથી, પણ એણે જાણે ભારતીય મન પર એક કાયમી છાપ છોડી છે. એ પરંપરા અને આધુનિકતા વચ્ચે ઝોલા ખાતા ભારતનું, ખાસ કરીને દક્ષિણ ભારતનું એક અદ્ભુત લઘુચિત્ર છે.
જેમ વિલિયમ ફોકનરે યોકના પાટોફો કાઉન્ટી રચી કે થોમસ હાર્ડીએ વેસેક્સ, એમ નારાયણે માલગુડી રચ્યું.
એકદમ સાચી સરખામણી છે. બીજું મોટું યોગદાન એમની ગદ્ય શૈલી. દેખીતી રીતે સરળ પણ અત્યંત અસરકારક. અંગ્રેજી ભાષાને ભારતીય લય અને સંવેદના સાથે એવી રીતે વાપરી કે જરાય અજુકતું ના લાગે. કોઈ ભારેખમ શબ્દો નહીં, કોઈ અલંકારોનો ઠઠારો નહીં, પણ સીધી વાત દિલ સુધી પહોંચે.
અને ત્રીજું, એમણે સામાન્ય માણસને, મધ્યમ વર્ગના પાત્રોને સાહિત્યના કેન્દ્રમાં લાવ્યા. એમના પહેલા કદાચ આટલું ફોકસ સામાન્ય જીવન પર નહોતું.
હા, શિક્ષકો, ક્લાર્ક, નાના વેપારીઓ, વિદ્યાર્થીઓ, એમના જીવનમાં રહેલી નાટકીયતા, એમની માનવીય મર્યાદાઓ અને એમની અંદર રહેલી અસામાન્યતાને એમણે ઉજાગર કરી. એમણે બતાવ્યું કે દરેક સામાન્ય લાગતા જીવનમાં પણ એક મોટી વાર્તા છુપાયેલી હોય છે.
અને એમની વાર્તાઓમાં પેલું વાસ્તવિકતા અને કાલ્પનિકતા, કે પછી રોજિંદા જીવન અને પૌરાણિક સંદર્ભોનું જે મિશ્રણ જોવા મળે છે, એ પણ અનોખું છે.
હા, એમના પાત્રો ભલે સામાન્ય જીવન જીવતા હોય, પણ ક્યારેક એમની પરિસ્થિતિઓ કે એમના વિચારોમાં પૌરાણિક કથાઓના પડઘા સંભળાય. આ બધું ખૂબ જ સહજતાથી આવે છે.
તો એમનો પ્રભાવ કેવો રહ્યો? શું એમને તરત જ સ્વીકૃતિ મળી ગઈ હતી?
શરૂઆતમાં જેમ આપણે વાત કરી, ગ્રેહમ ગ્રીન જેવા સમર્થકોની જરૂર પડી હતી. પશ્ચિમમાં એમની ઓળખ ધીમે ધીમે બંધાઈ. ભારતમાં પણ શરૂઆતમાં કદાચ એમની સરળતાને કારણે અમુક વિવેચકોએ એમને ઓછા આંક્યા હોય, પણ સમય જતાં, ખાસ કરીને ઉત્તર સંસ્થાનવાદી સાહિત્યના અભ્યાસમાં, એમનું મહત્ત્વ સ્વીકારાયું. હવે વિવેચકો એમની સરળતા પાછળની કલાત્મક જટિલતાને વધુ સારી રીતે સમજે છે.
અને પછીના ભારતીય અંગ્રેજી લેખકો પર એમનો કેવો પ્રભાવ રહ્યો?
ઓહ, એ તો ખૂબ જ મહત્ત્વનો. એમણે આવનારી પેઢીના લેખકો માટે એક માર્ગ કંડાર્યો. એમણે બતાવ્યું કે તમે ભારતીય રહીને, ભારતીય વિષયો પર, ભારતીય પરિવેશમાં લખીને પણ આંતરરાષ્ટ્રીય વાચકો સુધી પહોંચી શકો છો. વીએસ નાયપોલ જેવા લેખકે પણ એમની પ્રશંસા કરી છે. વિક્રમ શેઠ, ઝુંપા લાહેરી, કિરણ દેસાઈ જેવા ઘણા લેખકો પણ એમનો પ્રભાવ જોઈ શકાય છે.
એટલે એમણે એક રસ્તો ખોલી આપ્યો કે સ્થાનિક રહીને પણ વૈશ્વિક બની શકાય છે.
બરાબર. અને આજે પણ એમનું સાહિત્ય એટલું જ પ્રસ્તુત લાગે છે, કારણ કે એ મૂળભૂત માનવીય ભાવોની વાત કરે છે. પ્રેમ, નુકસાન, આશા, નિરાશા, હાસ્ય, કરુણા, આ બધું તો ક્યારેય જૂનું થતું નથી.
જો કોઈ અત્યારે નારાયણને વાંચવાનું શરૂ કરવા માંગતું હોય તો ક્યાંથી શરૂ કરવું જોઈએ? એમની કઈ કૃતિઓ તમે સૂચવશો?
નવા વાચક માટે મને લાગે છે કે સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ સૌથી સારી શરૂઆત છે. એમાં માલગુડીનો પરિચય મળે છે, નારાયણની રમૂજ અને શૈલી સમજાય છે, અને વાર્તા પણ ખૂબ મજાની છે.
અને જો ટૂંકી વાર્તાઓમાં રસ હોય તો?
તો પછી માલગુડી ડેઝ તો અચૂક વાંચવું જ જોઈએ. એમાં પાત્રોની વિવિધતા અને ટૂંકી વાર્તા પર એમનો જે કાબુ છે એનો ખ્યાલ આવે છે.
અને જો કોઈ એમની શ્રેષ્ઠ કૃતિ વાંચવા માંગતું હોય તો?
તો પછી ધ ગાઈડ. એમાં એમની કલાત્મકતા અને વિષયવસ્તુની ઊંડાઈ ચરમસીમા પર છે. આ ઉપરાંત ધ ઇંગ્લિશ ટીચર પણ ખૂબ જ સંવેદનશીલ અને વાંચવા જેવી નવલકથા છે.
એમના કેટલાક કોટ્સ પણ બહુ યાદગાર છે. લેખન વિશે એમણે કહ્યું હતું કે લેખકે વાર્તા કહેવા પર જ ધ્યાન આપવું જોઈએ, દુનિયાના વાદોમાં પડવાની જરૂર નથી.
હા, એ એમની ફિલસૂફી દર્શાવે છે. અને ધ ગાઈડમાં પેલું વાક્ય છે ને, સત્ય શું છે, ભ્રમ શું છે, બે વચ્ચેની ભેદરેખા ઘણીવાર અસ્પષ્ટ હોય છે. આ કેટલું ગહન છે.
અને અંગ્રેજી ભાષા વિશે પણ એમણે કહ્યું હતું કે ખૂબ અનુકૂલનશીલ છે અને જે તે દેશનો રંગ ધારણ કરી શકે છે.
બરાબર, પોતાના અનુભવ પરથી જ કહ્યું હશે. એમના જીવનની કેટલીક નાની વાતો પણ રસપ્રદ છે. પેલી નાનીમાની અસર અને ઘરમાં મોર અને વાંદરો પાડેલા હતા એ વાત.
હા, અને ભણવામાં પાછળ રહી જવું, યુનિવર્સિટી એક્ઝામમાં ફેલ થવું.
ગ્રેહમ ગ્રીન વાળો કિસ્સો તો આપણે યાદ કર્યો જ. અને એક વાત કદાચ ઓછી જાણીતી છે કે ધ ગાઈડ પરથી જે હિન્દી ફિલ્મ બની હતી દેવાનંદવાળી, એનાથી નારાયણ ખુશ નહોતા.
ઓ, એમ?
ફિલ્મ તો બહુ હિટ થઈ હતી.
હા, પણ નારાયણને એમાં કરાયેલા ફેરફારો બિલકુલ પસંદ નહોતા પડ્યા. એમણે તો એના પર ધ મિસગાઈડેડ ગાઈડ એવો લેખ પણ લખ્યો હતો. આ તો ખરેખર લવાઈની વાત કહેવાય. પણ પછીથી, ઘણા વર્ષો પછી, શંકર નાગે જે ટીવી સિરિયલ બનાવી માલગુડી ડેઝ, એ તો ખૂબ જ સફળ થઈ અને મૂળ કૃતિઓને વફાદાર પણ રહી.
હા, એ સિરિયલ અદ્ભુત હતી. અને એમાં એમના ભાઈ મહાન કાર્ટૂનિસ્ટ આર કે લક્ષ્મણના ચિત્રોનો ઉપયોગ થયો હતો. એનાથી એની અસરકારકતા ઓર વધી ગઈ હતી. એણે માલગુડીને ભારતના ઘરે ઘરમાં જીવંત કરી દીધું.
ખરેખર તો આર કે નારાયણની આખી સર્જન યાત્રા અને એમના જીવનને જોતા એક છેલ્લો વિચાર આવે છે. એમણે જાણી જોઈને માલગુડી જેવા એક નાના પ્રમાણમાં સ્થિર લાગતા કેનવાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તો શું આ નાના ફલક દ્વારા એ ખરેખર ભારતે એમના જીવનકાળ દરમિયાન અનુભવેલા જે મોટા ધર્મૂળથી ફેરફારો હતા એને વધુ સારી રીતે પકડી શક્યા?
આ બહુ રસપ્રદ પ્રશ્ન છે. મને લાગે છે કે હા, કદાચ મોટા ફલક પર લખવાથી જે વિગતો છૂટી જાય તે નાના સ્થાનિક ચિત્રણમાં પકડી શકાય છે. મોટા રાજકીય કે સામાજિક ફેરફારોની અસર છેવટે તો સામાન્ય માણસના જીવન પર જ પડતી હોય છે ને. નારાયણે એ અસરોને, એ દ્વિધાઓને, એ સમાયોજનને ખૂબ જ સૂક્ષ્મતાથી પકડ્યું.
કર્યું એ સાર્વત્રિક હતું.
બિલકુલ, એમની વાર્તાઓ આપણને એ યાદ અપાવે છે કે મોટા ઐતિહાસિક પ્રવાહો વચ્ચે પણ વ્યક્તિગત જીવન, માનવીય સંબંધો, નાની ખુશીઓ અને નાના દુઃખોનું મહત્ત્વ ઓછું થતું નથી. અને કદાચ આ જ કારણ છે કે આજે પણ જ્યારે દુનિયા આટલી જટિલ અને વૈચારિક રીતે વહેંચાયેલી લાગે છે ત્યારે નારાયણનું શાણપણ, એમની રમૂજ અને એમની કરુણા આપણને સ્પર્શી જાય છે. એમનું સ્થાનિકમાં વૈશ્વિક જોવાનું વલણ આજે પણ એટલું જ પ્રસ્તુત છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.